पद 88। पूछिए आली खबर नहीं, आए विवेक बताए।
विवेक वधाया।
આ પદમાં આત્મામાં જ્યારે વિવેક જાગૃત થાય છે અને તે જ્વલંત બને ત્યારે તેનો વ્યવહાર તથા વાણી કેવા અલૌકિક બને છે તે બતાવવામાં આવ્યું છે. વિવેકને દસમો નિધિ કયો છે એ ખરો આત્મિક ખજાનો છે. સમ્યક જ્ઞાનનું ફળ વિવેક છે, જે સાચા અને ખોટા વચ્ચે બરાબર ફોડ પાડી આપનાર મહાતત્વ છે. આત્માના અનંત સુખને પ્રાપ્ત કરવામાં તેનો ફાળો ઘણો છે. વિવેક દ્રઢ ન હોય તો શ્રદ્ધાને ખસી જતા વાર લાગતી નથી. જ્ઞાન તે જ છે કે જે સાચા ખોટાનો વિવેક કરાવે. સાધ્ય પ્રાપ્તિની લાઈન દોરી વિવેક દ્વારા મળતી રહે છે. કોઈક વાર જીવ નીચે ઉતરે તો પણ વિવેક હોય તો ઉપર ચડી જાય છે. આત્મવિકાસમાં વિવેકને ઘણું સ્થાન આપવામાં આવ્યું છે. વિવેક હોય ત્યારે ચેતનાને ખૂબ બળ મળે છે. 16મા પદમાં અંતે લખે છે, મિત્ર વિવેક બાતે કહે સમતા સુની બોલા આનંદ ઘન પ્રભુ આવશે સેજડી રંગ રોલા. આ વિશ્વની વ્યવસ્થા ઘણી આંટી ગૂંઢીવાળી જટિલ છે, જેનો તાગ જીવ જલ્દીથી પામી શકે તેમ નથી. દોષો અને ગુણોનું મિશ્રણ જગતમાં જોવા મળે છે, તેના કારણે શુભાશુભ ભાવોવાળું આ જગત દેખાય છે. આ સંસારમાં ગમે તેટલા જીવો વ્યવહાર રાશિમાંથી મોક્ષે જાય તો પણ વ્યવહાર રાશિમાં જીવો પૂર્વમાં જેટલા હતા તેટલા જ રહેવાના. આવી વ્યવસ્થા કાયમ માટે રહેવાની. પરમ તત્વના હાર્દને પામવા માટે દરેક જીવે ઈશ્વર, જગત અને જીવ આ ત્રણની વિચારણા વારંવાર કરવી જોઈએ. જીવ તત્વનું ચિંતન કરતો નથી, એટલે એનામાં અંદરમાં પડેલી ઈચ્છાઓ બહાર આવીને વૃદ્ધિ પામ્યા જ કરે છે. પરિણામે મગજની ગરમી અને અહમ પણ વધે છે. ચિંતાઓ તેને બાળ્યા જ કરે છે. પરિણામે મન, વચન અને કાયા ત્રણેય બગડે છે. જો તત્વનું ચિંતન ન કરવામાં આવે તો હલકી વિચારસરણીની અસર મન, વચન અને કાયા ત્રણે પર થવાથી માનવીનું જીવન રોગગ્રસ્ત થાય છે. આપદાઓ વધે છે, માટે અશુદ્ધ વ્યવહારથી ખૂબ ચેતીને ચાલવાનું એ આ પદમાં બતાવ્યું છે. પૂછીએ આલી ખબર નહીં આય વિવેક વધાય મહાનંદ સુખ કી વર્ણી કા તુમ આવત હમ ગાત પ્રાણ જીવન આધાર કી હો ખેમ કુશલ કહો બાત. ભાઈ વિવેક બહેન સમતાને હિત શિક્ષા આપતા કહે છે કે કોઈની શાતા અશાતા ખબર અંતર પૂછવામાં એમાં પણ વિવેક દ્રષ્ટિની જાગૃતિ જરૂરી છે. જો ખબર અંતર પૂછતા ન આવડે તો સામી વ્યક્તિનું કાળજું ઠરતું નથી, પરંતુ ઉકળાટ અનુભવે છે. માટે વગર સમજે કોઈને માઠા કે સારા ખબર અંતર ન પૂછતા તેવા અવસરે મૌન ધારણ કરવામાં વધારે લાભ છે. મૌનતા ધારણ કરવી એ ગુણવાનનું પ્રથમ લક્ષણ છે. ન બોલ્યામાં નવ ગુણ એ નિશ્ચય ને સાપેક્ષ કહેવત છે. હે બેન સમતા, તને કોઈ તારા સ્વામીના સ્વઘરે આવવાના ખબર અંતર પૂછે તો તારે તેને કહેવું કે કોઈના પણ ભવિષ્યને જાણવાનું કામ ચૈતન્ય ગુણનું છે. જ્ઞાનગુણ એ જાણવાનું કામ કરે છે. હે બેન, જ્ઞાનગુણ તારો નથી અને તું જ્ઞાનગુણ સ્વરૂપ નથી, તું તો સમતા છે. દરેક વખતે સમ રહેવું એ તારું કામ છે, પણ જાણવું એ તારું સ્વરૂપ નથી. તે જ્ઞાનગુણ આગળ જ્ઞાનાવર્ણીયનો પડદો પડેલો હોય ત્યાં સુધી જીવાત્મા પોતે જાણી શકે નહીં. જેટલો તે પડદો ખસે તેટલું જણાય. જ્ઞાન ગુણ તો દર્પણ જેવો છે. જેમ દર્પણ સ્વચ્છ હોય તો તેમાં પ્રતિબિંબિત પદાર્થ જણાય, તેમ જ્ઞાનાવરણીય કર્મ તૂટે તો ગુણ જાણવાનું કામ કરી શકે. હે બેન સમતા, તારો ગુણ બધા સાથે સમત્વ ભાવમાં રહેવાનો છે. કોઈના પણ પ્રત્યે ન રાગ કે ન દ્વેષ એવો સાત્વિક ગુણ એ તારો સ્વભાવ છે. આત્મામાં અનંત ગુણો છે. પ્રત્યેકનું કાર્ય ભિન્ન ભિન્ન છે. દરેક ગુણનું પોતાના સ્વભાવ મુજબનું કાર્ય થતું હોવા છતાં આત્મા પોતે બધાથી નિરાળો છે. પોતાના સંભાવને તે ચૂકે નહીં એવી સામાયિક ચારિત્રની સાધનામાં રહેવું એ તારો ગુણધર્મ છે. માટે તારે સંભાવમાં રહી મૌની બનવું. તને કોઈ તારા સ્વામીના વિષયમાં પૂછે કે એ સ્વઘરે ક્યારે આવવાના છે, તો તારે કહેવું કે એ ક્યારે આવશે તે હું જાણતી નથી, પણ જ્યારે આવશે ત્યારે તે છુપા રહેવાના નથી. વગર કહે બધાને ખબર પડી જવાની છે. માટે આવા માઠા સમાચાર તમારે મને પૂછવા જોઈએ નહીં, કેમ કે એક તો મને પોતાને જ મારા સ્વામી ઘેર નથી આવતા તેનું ભારે દુઃખ છે, અને તેમાં તમે પાછા આવું પૂછીને દાજા ઉપર ડામ દેવા જેવું કરો છો. ભાઈ વિવેક આવીને શુભ સમાચારની જ્યાં સુધી વધામણી ન આપે ત્યાં સુધી મને કશી ગમ પડે તેમ નથી. ભાઈ વિવેક કહે છે કે જ્યાં સુધી તારા સ્વામી ચેતનની વધાઈના સમાચાર લઈને ન આવું ત્યાં સુધી તારે સિદ્ધ ભગવંતો અને અરિહંત ભગવંતોના ગુણગાનમાં મસ્ત રહેવું, કારણ કે તેમનામાં આનંદનો મહાસાગર છલકાઈ રહ્યો છે અને તેમનો આપણા ઉપર અનંત ઉપકાર છે. વર્ણિકા એટલે કે તેમના ગુણોને વર્ણવવાથી, ગાવાથી, તેમનું ભજન કીર્તન કરવાથી ભક્તિનો અપાર લાભ આપણો આત્મા મેળવે છે. તેથી હે બેન સમતા, સ્વપરને હિતકારી લાભ તું અચૂક લેતી રહેજે, જેથી આપણો આત્મા નિર્મળ અને પવિત્ર બને. તારો પરિવાર કોઈ પણ ખબર અંતર પૂછવા તારે ત્યાં આવે તો તેઓને એક જ જવાબ આપો કે મારા પ્રાણ, મારું જીવન, મારો આધાર તે મારા સ્વામી છે. તેમને સદા કુશલપણું વર્ત્યા કરે તેવી માગણી જ તમે પરમ કૃપાળુ પરમાત્મા પાસે કરો, અને તે સાથે સાથે સકલ જીવરાશિને રોજ ખમાવતા રહો. સૌનું મંગલ થાઓ, સૌ સત્ય ધર્મને પામો, સૌ દુઃખ મુક્ત બનો. આવી ભાવના ભાવો. અચલ અબાધિત દેવ કું હો, ખેમ શરીર લખંત વ્યવહારી વધઘટ કથા હો, નિહચે કરમ અનંત. વિવેક કહે છે કે જીવ માત્રની ભીતરમાં તેનો ભગવાન આત્મા બિરાજે છે. તેને તમે દેવતા કહો, ભગવાન કહો, પરમેશ્વર કહો, ઈષ્ટદેવ કહો. જેને બહુ સમુદ્રની સફર કરતા હજી થકાવટ નથી લાગી તેથી તે શરીરધારી જો જીવ હોય તો તેમના શરીરની કુશળતા ઈચ્છવી, કારણ કે ઠામ ઠેકાણા વગરના એ ભટકતા જીવને પત્ર લખી કુશળતા પૂછવાનો વ્યવહાર એક માનવભાવ પૂરતો જ શક્ય જાણવો. જો આ માનવભાવમાં જીવ જાગી જાય અને મળેલી તકને વ્યર્થ ન ગુમાવતા સાધનામાં મંડી પડે તો ક્યારેક પણ દુઃખ મુક્ત થવાય. પરંતુ આ માનવભાવમાં આવી પ્રમાદ આચરણ સેવે તો પાછો ગબડે. આ પ્રમાણે જીવના ભાવોની વધઘટ થવામાં વ્યવહાર આચરણા ખૂબ ભાગ ભજવે છે. શુભાશુભ નિમિત્તો મળતા જીવમાં શુભાશુભ ક્રિયાઓ અને શુભાશુભ ભાવો થતા નજરે પડે છે, અને આ રીતે માત્ર વ્યવહાર ક્રિયાને જ પ્રાધાન્ય આપવાથી નિશ્ચય ધર્મ, આત્મધર્મ, સ્વરૂપ ધર્મનું લક્ષ્ય ચૂકાય છે. એટલે અનેકાંત ધર્મ ચૂકાઈ ગયો અને એકાંતિક ભાવોમાં લક્ષ્ય બંધાયું. આમ જેના જીવનમાંથી સ્વરૂપ ધર્મનું લક્ષ્ય ચૂકાઈ જાય છે તેના જીવનમાં બહારથી ક્રિયારૂપ આચરણારૂપ ધર્મ હોવા છતાં અંદરમાં તૃષ્ણા, મમતા, અહંકારના ભાવો બેસુમાર વર્તતા હોય એવું પણ બનવું સંભવિત છે. એટલે એનું જીવન ધર્મની કથા વાર્તા રૂપે રહ્યું, પણ તત્વથી તો અમર્યાદ બની ગયું. એટલે ભાવિનું ઘડતર પોતાના હાથમાં ન રહેતા નિયતિના હાથમાં ગયું, ભવિતવ્યતાના હાથમાં ગયું. પોતાના ઉપર પોતાની સત્તા ન રહી, પણ તે સત્તા નિયતિના કબજામાં ગઈ. આમ નિશ્ચય ધર્મ આત્મધર્મ ચૂકી જવાથી ભવિતવ્યતાના આધારે જીવવામાં તો અનંતાનંત કર્મોનો બંધ અને ઘોરાતી ઘોર ભયંકર અજ્ઞાનની અંધકારમય દશામાં જ કાળ પસાર કરવાનો રહ્યો. નિયતિના આધારે જીવવામાં તો જીવને કર્મોનો બોજ માથે લઈને ભટકવા સિવાય બીજી કોઈ જ ગતિ નથી. અજ્ઞાની જીવો અજ્ઞાન કાળમાં પોતાનું શુદ્ધ સ્વરૂપ ઓળખી તેના ઉપર અત્યંત આદર બહુમાનવાળા બનીને જે પ્રચંડ વીર્ય પુરુષાર્થ ફોરવી કર્મના ખડકલાઓને જે તોડવાના છે તે તોડી શકતા નથી. અને જ્ઞાનીએ જે જોયું હશે તેમ થશે તેમ માની વિષય કશાય નિદ્રા વિકથારૂપ પ્રમાદમાં પડી પોતાનું જીવન ભવિતવ્યતાને હવાલે કરે છે તેના કેવા માઠા હાલ થાય છે. દુર્ગતિઓમાં અજ્ઞાનના અંધકારમાં કર્મસત્તાના કેવા જાલિમ માર ખાવા પડે છે તેને તેઓ સમજી કે વિચારી શકતા નથી. એક વિવેક ધર્મ ચૂકાઈ જાય તો આત્માને કેટલા કલ્પનાતીત નુકસાનો વેઠવા પડે છે તેનો ખ્યાલ અહીંયા કરી શકાય છે. બંધ મોખ નિહચે નહીં હો વિવહારે લખ દોય કુશલ એમ અનાદિ હી હો નિત્ય અબાધિત હોય. નિશ્ચય નયની માન્યતા પ્રમાણે આત્મા સદા શુદ્ધ જ છે, અક્રિય છે, અરૂપી છે. તે કદી પણ કશું જ કરતો નથી, માટે બંધ અને મોક્ષ પણ તેના મતમાં નથી. તે અમર છે. મૃત્યુ કે નાશ તો દેહના થાય છે. જ્યારે વ્યવહાર કહે છે કે નિશ્ચયને લક્ષમાં રાખીને વિશુદ્ધ આચરણા કરો, એકલો કોરો વ્યવહાર એ નૈગમ એટલે વણિક જેવો છે, ગામડિયા જેવો છે. મર્યા પછી જીવને તે સંભાળે છે કે માણસ ભલો હતો કે બુરો હતો. જીવનું કલ્યાણ કે અકલ્યાણ કરવાની શક્તિ તેનામાં નથી, એટલા માટે તે બેઉ બાજુ ઢોલકી વગાડ્યા કરે છે. તે ઉપમાને પણ સ્વીકારે, આરોપને પણ સ્વીકારે, ભૂતને પણ સ્વીકારે અને ભવિષ્યને પણ સ્વીકારે. આ બધાને કારણે જે વર્તમાન પર ભાર આવવો જોઈએ તે રહેતો નથી, એટલે આ નયના અનુસારે જીવનારા મોટે ભાગે ભૂતના સંસ્મરણોને વાગોળતા હોય છે અથવા તો ભાવિની કલ્પનાઓ કરી હવાઈ કિલ્લામાં રાચતા હોય છે. માટે નૈગમ નય અબુદ ગામડિયા જેવો છે કે જેના વિચારો બધા મૂર્ખ ગામડિયા જેવા અને નક્કર આધાર વિનાના હોય છે. નૈગમ નય બધું બધામાં ઘટાવે છે, તે માણસને સાચા રાહ પર ચડાવી શકતો નથી. વ્યવહાર નય મધ્યમ માર્ગ સ્વીકારે છે. વસ્તુમાં રહેલ વસ્તુત્વને તે ઓળખાવવાનું અને તેને અનુસારે જીવન વ્યવહાર સદાચારી બનાવવા ઉપર તે ભાર મૂકે છે. જીવમાં જે વધ કે ઘટ થતી દેખાય છે તે કર્મ જ નિજ છે. આત્મા હકીકતમાં તેવા પરિણામવાળો કે તેવા સ્વરૂપવાળો નથી. તે સદા શુદ્ધ ચૈતન્ય ધન જ્યોતિ સ્વરૂપ અચલ અબાધિત છે. તેની કુશળતા પણ આદિ કે અંત વિનાની છે. આવા પ્રકારની સમજણ આણવા તેવા પ્રકારના જ્ઞાન ધ્યાનનો અભ્યાસ કરવાની પણ જરૂર છે. તેથી સ્ટેપ બાય સ્ટેપ ક્રમાનુસાર આગળ વધતા પંચમ ગતિ તરફના પ્રયાણની શરૂઆત થાય છે. તે સમયે જીવના ભાવમાં જે પ્રકારની રૂચિ ઉછળે છે તેના આધારે આત્મવીર્ય બળવાન થઈ ચારિત્રની ધારાને સાધતો જીવ આગળ ગતિ કરે છે. સુન વિવેક મુખ તે સહી હો બાની અમૃત સમાન સરધા સમતા દો મિલી હો લ્યાઈ આનંદ ઘનતાન. ભાઈ વિવેકના મુખથી સત્યનું ભાન કરાવનાર અમૃત સમાન સમ્યક વાણીનું પાન કરવાથી જીવમાં સરધા એટલે શ્રદ્ધા અને સમતાનું મિલન થાય છે અને તેથી આનંદઘન સ્વરૂપ આત્માની ખુમારીમાં તાન આવે છે. શ્રદ્ધાથી મનના ભાવ આત્મસન્મુખ થાય છે, મનની સ્થિતિ સમાધિસ્થ બને છે અને ચિત્તભાવમાં પ્રસન્નતા પ્રગટે છે. શ્રદ્ધા આત્મભાવમાં વહે છે. એક બાજુ શ્રદ્ધા અને સમતાનું મિલન થવાથી અને બીજી બાજુ વિવેક જ્ઞાનવાળી દ્રષ્ટિ પેદા થવાથી આનંદઘન મહાત્માની ખુમારી વિશેષ તાનમાં આવીને ચિદાનંદની મસ્તીમાં મસ્તાન ગુલતાન બને છે. આનંદઘનની ખુમારીમાં તાન લાવનાર મસ્તાન બનાવનાર આ શ્રદ્ધા અને સમતાના ગુણોની ઉપર મહાત્માએ પ્રશંસાના ફૂલો આ પદમાં વરસાવ્યા છે.